તારીખ 13/2/1998 થી તારીખ 20/2/1998 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર
130. અને એ જે પરિભ્રમણના વંતો, એ જે વંતોળમાં જે વિકલ્પનો ફેંકા ફેંકા ફેંકાવું છે, એના ફળ સ્વરૂપે પરિભ્રમણના વંતોળમાં દ્રવ્ય ફેંકો ફેંકા ફેંક થવાને, એટલે પરિણામની એક નિયામક સ્થિતિ આ લાઈનમાં નાનીના માર્ગમાં પ્રવેશ કર્યા પછી આવવાની શરૂ થાય છે. પછી એમાં કેળવણી લેવી પડે છે, પણ ત્યાંથી શરૂઆત થાય છે. એ
પહેલા તો
કોઈ ગમે એટલું વાંચે, કોઈ ગમે એટલું સાંભળે, કોઈ ગમે એટલું વ્રત નિયમ કરે, કોઈ ગમે એટલી પૂજા ભક્તિ કરે, પરિણામનું ઠેકાણું નહીં રહે. ત્યારે ક્યાં ઉડીને જશે ખબર જ નહીં રહે, એવી પરિસ્થિતિ ખરાબ છે. અને એનું ફળ દ્રવ્ય ઉડાઉડ થવાનું છે. ઘડીક અહીંયા મરી નાયા જાય, અહીંયા મરી નાયા જન્મ, અહીંયા મરી નાયા જન્મ, કાંઈ ઠેકાણું નહીં. સાયક્લોન ચાલે છે. એની ભયંકરતા ભાસવી જોઈએ, તો જ ચિંતા થાય ને તો આવે. જેટલી ભયંકરતા છે એટલી ભાષે તો મેચ્યોર્ડ વેદના આવે, મેચ્યોર્ડ ચિંતા થાય, અને પછી શરૂઆત થાય, અંતકરણ શુદ્ધ થાય ને પછી શરૂઆત થાય. મેચ્યોર્ડ મને પરિપક્વ પૂરતા પ્રમાણમાં હું તો કઈ એવું કરતી નથી, તો એમ કહેતી હતી કરેલો ને કરવું જોઈએ નહી કરવું જોઈએ. હું કાલ છે ને માફી માગી લેજે,
બરાબર?
તમે મારી ભૂલ હતી, હો
મારી ભૂલ નહોતી.
મોક્ષ દૂર હતો નથી, એને પોતાને જ ખ્યાલ આવે છે કે હું ન્યાલ થઈ ગયો હવે, અને ત્યારે એને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવે છે. કેમ કે જે પરમેશ્વરના નિમિત્તે તરે છે એ આના નિમિત્તે તર્યો, એટલે એને પોતાને ખ્યાલ આવી જાય છે, ઓહો આટલો મોટો લાભ મને, અનંતો લાભ થયો. એના માટે એને એ પ્રકાર ઊભો થાય છે. અને એ પહેલા પદાર્થ નિર્ણય કોઈને થાય એવું બનતું નથી, સ્વરૂપની ઓળખાણ પણ ન થાય અને સ્વરૂપનો અનુભવ પણ ન થાય. આ વસ્તુ સ્થિતિ છે. એટલે આવી કોઈ એક યોગાનું યોગરૂપ ઘટના ઘટે છે અને જીવ મોક્ષની સમીપ પહોંચી જાય છે. ખરેખર મોક્ષની સમય પહોંચી જાય છે. જ્ઞાની પણ એના સાક્ષી છે અને એનો આત્મા પણ એનો સાક્ષી થાય છે. એમ એક સાથે એક ડોક્યુમેન્ટમાં બે સાક્ષી હોય પછી ડોક્યુમેન્ટમાં ખૂબ ખામી કાઢવાની જજને જરૂર રહેતી નથી, એવી પરિસ્થિતિ છે.
તો વ્યક્તિ મેં થોડા બે પકડ મેં આયા અંદર થી, તો ખ્યાલ ગયા કે પકડી ક્યો હૈ, પકડી ઇસલિયે કે ઉસકે પીછે ભય છુપા હુઆ હૈ, ઉસકે પીછે ભય છુપા હુઆ હૈ પકડને કે પીછે, કે કહીં ગિર નહીં જાય, કહીં લગ નહીં જાય. તો ઉસ સમય અંદર મેં એસા ચલા થા કે યે દેહાત્મ બુદ્ધિ કાં લેકે જાયેગી, દેહાત્મ બુદ્ધિ કાં લેકે જાયેગી. તો અભી હમે ઓર સંસાર અચ્છા લગ રહ્યા હૈ કે ઇસકો અભી છોડને કા વિચાર હૈ રહી હૈ કે નહીં, ऐसे ऐसे परिणाम अगर हमारी चलती रही तो कहाँ जाके पढ़ेंगे. और ऐसा भी चला कि एक तरह से हम आज्ञा पर पैर रखते चल रहे हैं, इतना सुनने के बाद भी अब भी कुछ समझ में नहीं आता है.
देहात्म बुद्धि से तो नए नए देह मिलेंगे, उसके भयंकर ताप में को देखते
हैं. नीता जन से ही ऐसे मैंने बोला था कि मेथी के लड्डू खाने से दर्द जो कमर अमर में दर्द रहता है वो सही हो जाता है, तो बोला तुम ले लेना, भाई श्री नहीं ले रहे हैं तो भाई श्री नहीं ले रहे हैं तो तुम ले लेना लड्डू. तो उसके पीछे भी अंदर में एक सावधानी छुपी हुई दिखी कि ऐसा हमने उल्टा अभिप्राय बना रखा है कि इससे ऐसा हो जाएगा, इससे ऐसा हो जाएगा. तो किसी किसी परवर्ती से कुछ होता जाता तो यानी में उससे कुछ तबीयत सही हो जाए या दर्द सही हो जाए वो तो होने वाला है यानी में, वो तो जब होगा जब अपने समय से जाएगा. तो अपना ये उल्टा अभिप्राय पकड़ने आया कि कैसे हमने अंदर में एक अभिप्राय बैठा कर रखा है कि ऐसा करने से ऐसा हो जाएगा, तो ये उल्टा अभिप्राय हमें कहाँ लेके जाएगा.
तो बहुत कुछ सुना है, अपनी अपनी समझ को लागू करो. जो कुछ सुना है उस समझ को लागू करो, काम तो वही पुरुषार्थ करने का है.
तो उदय
आता है तो सुना हुआ कहाँ चला जाता है, उदय आता है तो सुना हुआ कहाँ चला जाता है, ऐसा बन जाता है.
बोलने में इतनी सहजता से निकल जाता है कि उस समय पकड़ में नहीं आता, कि थोड़ी देर बाद अपने आप झटका लगता है कि जी ऐसे तो हमारे उल्टा अफरा है इसके पीछे,
तो नुकसान होगा ही होगा. हम खुद ही सावधान नहीं है, जागृत नहीं है, हमारे नुकसान के प्रति भी जागृत नहीं है, तो फिर उसमें कौन बचाएगा.
कभी कभी तो एकदम उठते ही जागृति आ जाती है तो उसी समय निषेध आता है अंदर से. कभी कभी तो जैसे कोई परिणाम ऐसा उठा तो उसी समय जागृति आ जाती है, तो अपने आप अंदर से निषेध आता है कि नहीं ऐसा परिणाम हमें नहीं करना.
जागृति रहने से तो फर्क पड़ेगा ही पड़ेगा,
लेकिन कभी कभी बोलने के बाद में पता चलता है कि जो हमारा उल्टा ही अपराध इसके पीछे छुपा हुआ है. વોકિંગ વખતે આપના ઘરે બેઠી હતી ને ત્યારે વિવેક મને કર્યું હતું, મને જોવાની કુતૂહલ વૃત્તિ થઈ કે સંસ્થામાં શું ચાલી રહ્યું છે. ખબર પડી તો રસપૂર્વકની કુતૂહલ વૃત્તિ ઉઠી, સાવધાન થઈ ગઈ કે જીવ હજી તને એ સંસ્થામાં તને શું ચાલ્યું, તને શું પ્રયોજન છે જાણવાની, આટલું કુતુલ વૃત્તિ કરીને જાણવાની ભયાનક તો તને દેખાતી નથી, હજી પણ તારે જોવાની ઈચ્છા થાય છે કે ત્યાં શું ચાલે. આમ આર્ટિકલ વાંચવાની ઈચ્છા નહોતી, પણ ત્યાં સંસ્થામાં શું ચાલી રહ્યું છે એ જાણવાની વૃત્તિ ઉઠી હતી. પછી તોડી નાખીને હવે પેલી જિંદગીભર એમ થાય છે કે ક્યારે પણ આ સંસ્થામાં શું ચાલે છે મારે એનો વિકલ્પ પણ ન ઉઠવો જોઈએ.
મમ્મી કે પપ્પા કોઈ નતું આવ્યું તો ઘરે આવીને પછી તો મમ્મી પર ગુસ્સો આવ્યો કે કેમ લેવાનો આવ્યા મને, એટલે એમાં ગુસ્સો કરીને પરિણામ બગાડેલા. ત્યારે મમ્મી સમજાવતી હતી ને તો હું સમજતી નથી, મમ્મી કહેતી હતી મને હાથ પણ નહીં લગાડવાનો, પછી અને હું અને ગુસ્સો સત્સંગ પર ઉતારતી હતી કે મારે સત્સંગમાં ન થવું, મારે સત્સંગમાં ન થવું, પછી એવું થતું હતું.
બહુ ગડબડ થઈ ગઈ, સત્સંગને શું લેવા દેવા છે એને.
પછી જમી
સત્સંગ કોઈને હાટો કરીએ છીએ આપણે, મમ્મી હાટો કરીએ છીએ, કોને હાટો કરીએ છીએ, એમાં તો એવી વાત થઈ ગઈ કોકના માટે આપણે કરતા હોય.
પછી જમીને ઉઠીને જમીને ઊભી થઈને તો પછી સત્સંગમાં માટે નીકળી હતી, સત્સંગ માટે નીકળતી હતી, સત્સંગ માટે અમે આવ્યા ને અહીંયા સત્સંગ માટે એની વાત નીકળતી હતી, એટલે ઊભી થઈ અને કપડાં પહેરવામાં કચકચ કરી કે આ પહેરું કે આ પહેરવાનું, ગુસ્સો મમ્મી પર ઉતારો મારો ગુસ્સો. પછી વખતે ખ્યાલ પણ આવતો તો મારા દ્વેષના પરિણામ છે, પછી તો પણ એને કંટ્રોલ નહોતી કરી શકતી.
દ્વેષ નહીં છે ને અસરળતા નહીં છે, રોજ સાંભળેલું ક્યાં આવી જાય છે, રોજ સાંભળીએ છીએ સત્સંગ કરીએ છીએ એ બધું ક્યાં જાય છે. આવું તો પહેલા જ શું કરતી હતી, નવે કરે છે શું ફરક હોય છે ફરક. નિશાળમાં પાવું થાય તો ના પાછું કરાય,
જે થયું એને બનાવવા કરવામાં એમાં મારે સત્સંગમાં અલગ અલગ લેટ થયું, મનાવા કરવામાં અડધી, એટલે આમ તો આજે બસે મોડી આવી હતી કે 3:45 પછી આવી આવી, પછી આ બધું ચાલ્યું એમ થોડું, તો મને અહીંયા આવતા 3:30 થઈ
ગયા. અંબાવાડી સુધી લેવા નહીં ગયા હોય,
હા બસ સ્ટેન્ડ
ત્યાં સુધી,
બસ
વાત તો એટલી જ છે ને.
હા મને એને મનાવા કરવાનો જો ટાઈમ મારો ગયો તો એમાં મારે અહીંયા જે સત્સંગમાં આવવાનું મોડું થયું, એટલે એટલે એ જે મારા એના એને સત્સંગમાં આવવું હતું પાછું, એમ પાછો અભિપ્રાય થોડો ખરો, પણ ગુસ્સામાં એ ના પાડતી હતી એટલે મને ખ્યાલ હતો કે એને આવવું તો છે, ગુસ્સો જે અત્યારે ટેમ્પરેચર છે ને એના હિસાબે અત્યારે આમ બોલી રહી છે, હમણાં ઠંડી પડશે એટલે તરત કહેશે મારે આવું કે, એટલે એ જે મારા જે પરિણામ એને એને લઈને આવવાના હતા ને
મને એમ લાગ્યું કે મારા પ્રતિબંધ કામ કરે છે, કે મારે જે એટલું લેટ થઈ ગયું, 3:30 થઈ ગયા, અડધી કલાક જે સત્સંગ નીકળી ગયો, એમાં એ મારા પ્રતિબંધને કારણે એટલું જે મારું રોકાણ થઈ ગયું એના માટે.
પ્રતિબંધ એટલે ઘઉં થઈ જાય, સત્સંગ ઘઉં થઈ જાય, પ્રતિબંધ મુખ્ય થઈ જાય.
અમારે કમ્પ્યુટરના ટેસ્ટના રિઝલ્ટ આવતા હતા, તો એમાં મને 1 માંથી 4 મળ્યા હતા. પછી કારણ કે કાંઈનો સ્ટુપિડ મિસ્ટેક નાની કરી હતી, પછી સ્ટુપિડ નાની મિસ્ટેક કરી હતી મેં ભૂલથી. એ બધું આવડતું હતું સરખી રીતે, અને પછી યુઝ્યુઅલી છે ને બધા ટેસ્ટ માટે સારી રીતે એમ લર્ન કરીને જાઉં, નો આવડતું હોય એવું હોય જ નહીં એમ, લગભગ એવું હોય. પછી તો આજે આજે બધા મને ચીડાવતા હતા કે આજે કેમ 4 માર્ક્સ આવ્યા, કેમ 4 માર્ક્સ આવ્યા, સરસ માર્ક્સ આવે ને તું આજે 4 માર્ક્સ આવ્યા, લે હું તો તારા કરતા આગળ, એવી રીતે બધા કરવા માંડ્યા. તો મિતાંતે એકવાર પૂજાને કીધેલું કે આપણે ટેસ્ટ માટે સારી રીતે ભણીને જવું, પણ એમાં માર્ક્સ નો સારા આવે તો પરિણામ ન બગડવા જોઈએ. વૈશી મને ત્યાં માને માર્ક્સ કેમ ઓછા આવ્યા એનું પણ હતું, અને બધા લોકસંજ્ઞાનું પણ હતું. સરે કીધું કે આજે સ્વાતિની અક્કલ ઘાસ ચરાવવા ગઈ છે, એમ કીધું. સરે કીધું કે આજે સ્વાતિની અક્કલ ઘાસ ચરવા ગઈ છે, તો એમ ગમતું નહોતું. અને બધા ચીડાવતા વૈશી પણ નહોતું શાંત હતું. પહેલાં થયું કે ના આપણે એવું નથી કરવું, ભલે પણ વૈશી કંટ્રોલ નહોતું થતું, કારણ કે બધા આવીને મને ચીડાવતા હતા કે તને તો ઓછા માર્ક્સ આવ્યા.
એ બધું આપણે જરા કરું, તને માન કેવું વાલું છે જોજે, તને માન કેવું પ્રિય છે એટલે અપમાન તને અપ્રિય થાય છે, માન પ્રિય હોય તો અપમાન અપ્રિય થાય, બરાબર ને? માન પ્રિયતા ઘણી છે ને
વૈશ્વ, એને તોડવાનો પ્રયાસ કરું, પણ વૈશ્વ એ મેં ઘણી આજે તોડવાનો પ્રયાસ કરી, વૈશ્વ પણ નથી થતું લાગે છે કે ત્યારના લેસન હતું એટલે એમાં તો કઈ વધારે નહોતું થયું, પણ કમ્પ્યુટરમાં વધારે થયું એટલે ઇંગ્લિશમાં એમ જ કીધું કે કઈ વાંધો નહીં, તું ત્યારે નહોતી એટલે ચાલશે, એમાં મેં કહી દીધું મને, એટલે મને એમાં બહુ ન લાગ્યું, અને કોઈએ કાંઈ કીધું પણ નહોતું. અને વૈશ્ય અમારે છે ને ફાઇનલ એક્ઝામમાં ટેસ્ટના પણ પર્સન્ટેજ ગણાય છે, એટલે ટેસ્ટના 25% હોય, એમાંથી 10 કે એવા કંઈક હોય તો એ લોકો ફેલ કદાચ કરી નાખે. તો વૈશ્ય એનો પણ સાથે સાથે થોડો ભય ચાલતો હતો કે હવે હું સરસ રીતે નહીં કરું ટેસ્ટમાં તો મારી તો હું ફેલ થઈ જઈશ. પછી કારણ કે મને 2-3 ટેસ્ટમાં એવા મળી ગયા છે કમ્પ્યુટરમાં, પછી એટલે ત્યારે એકદમ સિરિયસતા પણ આવતી હતી થોડી. પછી તો એમ થાય તો ત્યારે શું કરવું?
કાંઈ નહીં, બધી નકામી વાતો જે થાય આપણે આ કામ કરવાનું છે, ભણવાનું તો ઠીક છે, નસીબ પ્રમાણે ભણાય તો ભલે, ન ભણાય તો ભલે, નસીબની વાત છે.
બચ્ચોં કો પૂરા હેલ્પ કર દે, એસા હમેશા બોલા લેટ નહીં આના ચાહિએ, ફિર ભી બાર બાર યહી ગલતી હોતી હૈ.
सावधानी कम करनी चाहिए। मुख्यता नहीं छोड़नी चाहिए, सत्संग की मुख्यता नहीं छोड़नी।
મમ્મી ને રોજ એટલા માટે લેટ થાય છે કારણ કે થોડુંક થોડુંક એમાં મારું પણ હોય છે કે મારું પણ
આપ જયારે અમદાવાદ ગયેલા ત્યારે અમે અહિયાં મીતાંતિ ના સત્સંગ માં સવારના મમ્મી ઘરે ગઈ ને સત્સંગ પછી ત્યારે એક કૂતરાનું કે પિગનું હશે ખબર નથી એનું બચ્ચું જન્મેલું છે, એક સ્કૂટર આવ્યું ભટકાઈને એમનામ હતું, પછી હું બપોર આવીને ત્યારે મને ખબર પડી કે આ નામ છે મશી, પછી જ્યારે જોઉં ત્યારે એમ થાય એમ દુઃખ થાય કે હું ત્યાં આવું તો મારું શું હાલ થાય, મારે પણ કેટલું પરિભ્રમણ કરવું પડે, બસી એમ કરીને ટ્રાય કરતી એમાં ઇન્વોલ્વ થવાનું, બસી જેટલું થવું જોઈએ ને બસી એટલું નથી થવાતું એમાં, બસી જ્યારે બે દિવસ છે ને પછી નહોતું ત્યાં નહોતું પછી કોઈકે લઈ લીધું છે તો એ જ્યારે ન દે પરિભ્રમણ એમાં પરિભ્રમણ જોતું કે આમાં મારે કેટલું પરિભ્રમણ કરવું પડે, બસી એ વખતે ન દેખાણું બેસી તો એમ આકૃતિ થતી હતી કે રોજ તો આમાં પરિભ્રમણ જોવા મળે છે આજે કેમ ન જોવા મળ્યું, બેસી એવી રીતે આકૃતિ થતી હતી એમાં, બેસી અને બીજું
શું છે કે એવો પ્રસંગ છે એ વૈરાગ્યનું કારણ છે, વૈરાગ્ય પણ આવવું જોઈએ, માત્ર પ્રતિકૂળતાનું દુઃખ નથી જોવાનું, અજ્ઞાનને કારણે જે પરિભ્રમણ થાય છે એનો વિચાર કરવાનો, ત્યાં સુધી જવાનું
નથી. બીજું કાલે અમે હું સત્સંગ બપોરના સત્સંગ માટે નીકળ્યું ને તો ત્યારે નક્કી કર્યું કે મારે જગ્યાએ પરલક્ષણ જ કરવાનું હોય કે બોર્ડ ન વાંચવાના, પછી તો મોઢું મારું નીચે જ હતું, જ્યારે પહેલાં નીકળી ને ત્યારે એક બોર્ડ વંચાઈ ગયેલું એના પછી નક્કી કરેલું, તો પછી જ્યારે હું નીચે જોતી હતી ત્યારે એમ થતું હતું એક બોર્ડ પણ શું કરવા વંચાઈ ગયું મારથી, પછી અને પછી જ્યારે એ દિવસે ત્યાં ઓલું બચ્ચું પડેલું ત્યાં બહુ માખી હતી તો એને જોઈને પણ કંઈક થતું અંદરમાં ઓલું થતું હતું કે જો આ પરિભ્રમણ માર કરવું પડશે આમાં, પછી પછી આગળ જઈને તો અર એક બોર્ડ જોવાઈ ગયું નક્કી કરેલું તો પણ એક બોર્ડ જોવાઈ ગયું, તો એમ થોડું બે બોર્ડ પણ શું કરવા જોવા, એકે બોર્ડની ના છે એકે બોર્ડ નથી જોવાના તો પણ બે બોર્ડ શું કરવા જોવાઈ ગયા, પછી એમ કરીને એ ટ્રાય કરતી હતી તોડવાની, પછી પણ કાલે તો તૂટી ગયું, પછી આજે પણ નક્કી કરેલું તો પહેલા એક બોર્ડ જોવાઈ જ ગયેલું પછી એક કે ન જોયા નીચે જ મોઢું હતું,
બોર્ડ નો જોયું પણ કર્યું શું તો પછી પરિણામમાં,
પછી જે એક બોર્ડ જોવાઈ ગયું ને એના ખેત થતો તો
એક બોલ પણ શું કરવા જોવાય છે મારથી. આજે સવારે પૂજા નહોતી પ્રવચનમાં, તો મારે એકલું જવાનું હતું. તો પહેલા મને થયું કે હું એકલી જઈ શકીશ એમ થયું પહેલા, પણ ઘસું પછી લાગ્યું મને કે હા મારે આજે એકલી જવાનું જ છે. તો પછી જયારે હું નીચે ઉતરી ને તો પછી ત્યારે પણ થયું, તો ત્યારે પણ લીધું એમ કે મારે જવાનું જ છે આજે, કેમ પણ કરી. તો પછી પછી જયારે હું જતી હતી ને બધું ભૂલાઈ ગયું, કારણ કે બસ આવી જાત તો મારે જલ્દી જલ્દી જવાનું હતું, કેમ કે બસ આવી જાત તો એમ હતું અંદરમાં. તો પછી તું જલ્દી વહી ગઈ હશે, પણ વિચાર તો આવી ગયો કે કેમ કે
વિચાર આવે બિના કહા છે રહેગા.
આપણો બેડો પાર કરી દે છે પ્રતિકૂળતા, પછી એમ લઈને એમાં અંદર માં ગમતું હતું લેતી હતી ને. તો
પરિણામ નો ટેસ્ટ થાય ને, વધારે દુખે તો પરિણામ નો ટેસ્ટ થાય.
આજે હું બપોરે સૂતી નથી, મારે જોઉં તો રાતના સત્સંગમાં મને કેટલા જોકા આવે છે. પછી તો એમ નક્કી કર્યું છે જોકું પણ ન આવવું જોઈએ આજે. અગર જોકું આવ્યું તો એમ સમજવાનું કે સત્સંગમાં રુચિ નથી અને સુવામાં રુચિ છે. પછી તો એમ નક્કી કરેલું જ ને, એટલે બળ છે અંદરમાં કે હજી જોકા ન ખાવા આજે.
જો હવે સત્સંગ તો હજી હવે શરૂ થવાનો છે, અત્યારે તો તારી વાત ચાલે છે કે જોકા નહીં આવે. કહેતી વખતે તો જોકા ન આવે, સાંભળતી વખતે આવે.
આપને કીધું કે પલક
પલક્ષમાં થોડોક ફેર છે પરમ દિવસ કરતા કાલમાં. મેશી તો આજે અત્યારે આવતા હતા તો મેં મારું ઉપર જ ધ્યાન હતું, બેસી તો પણ એક બી બોર્ડ નહોતા વંચાયા અને એ પણ નહોતું જોવાયું કે બાજુમાં કોણ શું કરે છે, પછી એ પણ નહોતું જોયું, ઉપર જ ધ્યાન હતું. બેસી તો પરમ દિવસ ને કાલમાં વધારે આજે સારું રહેલું. બેસી ક્લાસમાં લખાવે ને તો બીજા ઉપર જોઈ લેવાય કે શું કરે છે. બેસી સ્કૂલ ક્લાસમાં થઈ જાય છે, સ્કૂલમાં પણ થઈ જાય છે.
ખાલી બોર્ડનો અમે ટીમમાં હો મટીરિયલ બુજે ને
સવારે હું આપને પેલું ભાષાંતર માટે પૂછતી હતી ને તો ત્યારે પછી એક વાત વારંવાર રિપીટ કરી તો બે એમાંથી બે વસ્તુ ધ્યાન આવી હતી. એટલે જે હું આપને કહેતી હતી ને કે હું જે જ્યાં મને કન્ફ્યુઝન હોય ત્યાં હું પેન્સિલથી લખીને રાખું છું ને સામે પછી એનો નંબર લખીને રાખું છું. એટલે એમાં ભાવના મનમાં એવું હતું કે આપનો ટાઈમ વધારે વેસ્ટ ન થાય, જે આપનું જોઉં છું ને કે આટલું બધું આપને વાંચવું પડે છે, બધું આટલું બધું છપાય છે એને વાંચવું પડે, એટલે મનમાં ભાવના એવી હતી. પણ પછી જ્યારે આપે કહી દીધું એકવાર કે ના હું તો મારી રીતે મારે તો પુસ્તક રાખીને જ હું જોઈશ, જોવું પડે. આપે એકવાર એ વાત કહી દીધી તોય પાછું મેં બીજી વાર આગ્રહ રાખ્યો કે હું આવી રીતે નંબર રાખું છું. એટલે ત્યારે એમ ખ્યાલ આવ્યો કે આજે પોતાની પકડ છે પોતાની વાતની, ભલે ને પછી બીજાને મદદ કરવાના બહાને છે કે ગમે તે રીતે છે, બીજાને હેલ્પફુલ થવાના બહાને એ પોતાની પકડ છે. અને પછી બીજો તરત જ એ પણ ખ્યાલ આવ્યો કે આમાં મારો મિસકોન્સેપ્ટ એ છે કે જ્યાં મને કન્ફ્યુઝન છે ત્યાં જ હું ખોટી અને બીજે બધે હું સાચી છું, એ વાતનું પોષણ થયું ને એમાં. પછી
એટલે એમાં એવું છે કે તમે ભાષાંતર કર્યું હોય અને બીજા કોઈ હિન્દી તપાસી લઈએ તો મારે આખું ન વાંચવું પડે, તો પછી જ્યાં કરેક્શન હોય ત્યાં જ જોવાનું રહે કે કન્ફ્યુઝન હોય ત્યાં જ જોવાનું. પણ જો કોઈ બીજાએ ન તપાસ્યું હોય તો મારે આખું તપાસવું. હું કેવું ભૂલી ગયો હતો કે બીજા કોઈને તપાસવા દેવાનું વાત કરવી ભૂલી ગયો હતો. હું મારા માઇન્ડમાં એ હતું કે મારે તપાસવું પડશે, મારે તપાસવું.
બીજે ભૂલ હોય જ પેલા પછી વાત હતી ને ત્યારે આપે એમ કહ્યું કે સુમતીબાઈ ને આપી દેજો, તો એ વખતે મારા ખાલી ત્રણ જ પ્રવચન થયા હતા તો એ સુમતીબાઈ ને તપાસવા આપેલા, પછી ના નથી આપ્યા એવું થયું હતું. તો પછી પછી જે પેલા માટે જે થોડો આગ્રહ રહ્યો એ ખોટું કહેવાય કે જે મેં કહ્યું ને કે એક પાપાજી જોડે વાત થઈ ગઈ હતી કે કૃપાળુ દેવનો જે હિન્દીનો અનુવાદ છે શ્રીમદ રાજન પુસ્તકનો એ બરાબર જ છે, પણ પછી તો એમ થતું હતું એટલે મને મનમાં ભાષાંતર દ્રષ્ટિએ એમ લાગતું હતું કે આ જે સ્વદ્રવ્યનું ધારકતા સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાવ, તો એ જે થાવમાં જે ટોન છે એ નથી સમજાત, નથી બરાબર આવતો, તો એ ખોટો આગ્રહ હતો પછી મારો કે મેં આપને ફરી વાર કહ્યું.
એમાં તો તમને જે લાગ્યું એ તો કહેવાની છૂટ આવી છે ને, કોઈ બી અનુવાદ કર્યો હોય છતાં બીજી રીતે લાગતું હોય તો બતાવવું જોઈએ, અને બરાબર લાગ્યું તો તમારી વાત બરાબર લાગી હતી એટલે આપણે ફેરફાર કર્યો પણ ખરો.
પછી પછી આજે સવારે એક જે સુવિધા પ્રિયતાના પરિણામ ચાલ્યા ને એને મેં બીજા બહાના હેઠળ ગૌણ કર્યા એવું એક વાર લાગ્યું હતું. સવારે ત્યાં ડોનમાં અમે લોકો રહીએ છીએ ને તો કાલ બપોરથી ત્યાં પાણી નહોતું આવ્યું ઉપર, અત્યાર સુધી તો રોજ આવતું હતું પછી કાલ બપોરથી નહોતું આવ્યું, તો આ સવારે નાહવાની ઈચ્છા હતી તો નીચેથી પાણી ભરીને લાવવું પડે એવું હતું. એટલે રોજ પાણી આવતું હતું એટલે અમે કોઈ પાણીની વ્યવસ્થા નહોતી રાખી વધારે, તો કાલથી ના આવ્યું તો નીચેથી પાણી ભરીને લાવવું પડ્યું હતું. પછી મને શું થયું કે આજે આપને બધા પેપર આપેલા ભાષાંતર ના દેવા છે ને, આપ કદાચ ફાઇલ માંગી લો તો હું બરાબર એને નંબર વાઇઝ ગોઠવી લઉં ને એમ કરી. અને પછી મેં એમ રીતે વિચાર્યું કે અત્યારે નીચેથી પાણી લાવું ને એ બધી મહેનત કરી એના કરતા હું ત્યાં જવાની છું સુરભીમાં, તો ત્યાં આજે નાહી લઈશ, એટલે કપડાં લઈને જાઉં ને એવી રીતે ત્યાં નાહી લઉં એવી રીતે. એટલે એકવાર વિચાર આવ્યો કે જ્યારે ત્યાંના ભાઈઓનું રહેવાનું બહેનોનું અલગ અલગ છે, તો જ્યાં સુધી જે વ્યવસ્થાપક છે કે પાપાજી છે એને પૂછ્યા વિના મારે ત્યાં જઈને નાહવાની વાત ન કરવી જોઈએ. પણ આ પેલું ટાઈમ નથી અને આ મારે ગોઠવવું છે, પેપર બરાબર ગોઠવવા છે ભાષાંતરના, ને એ બહાના હેઠળ મેં કીધું કે આજે તો નાહી લઉં, પછી હું પાપાજીને પૂછી લઈશ કે આવું કોઈ વાર ઇમરજન્સી હોય તો ત્યાં જવું જોઈએ કે નહીં. તો એ પછી સુવિધા પ્રિયતાને કારણે ને ફિઝિકલ વર્કને કારણે એવી રીતે પછી એવું ન કરવું જોઈએ ને. પૂછવાની ઈચ્છા તો હતી, પણ આજનું જે સ્વચ્છંદ કરી લીધો કે આજ પૂછ્યા વિના જ કરી લીધું ને પછી પૂછીશ, હવે એ ખોટું કહેવાય ને. અને એક પછી જે અમુક વખત કેટલી વાર એવું થાય છે કે ક્યાંક કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય આપસમાં ક્યાંય પણ, તો એનું એક્સપ્લેનેશન આપવાના પરિણામ જે રહે છે એ ન રહેવા જોઈએ, બહુ ખોટા કહેવાય. એટલે એમાં ઘણું બધું પોસાય છે કે સામેનાએ મારા માટે આવું વિચાર્યું અથવા સામેનાને આ ખરેખર શું હતું એની ખબર નહોતી, એ બાબત જે એક્સપ્લેનેશન આપવા માટેનું રહે છે. પછી ઘણી વાર વિચારું કે આપ કેમ નથી બોલતા, કેટલી ઘટનાઓ બની ગઈ છતાં પૂછ્યા વિના આપને કોઈ દિવસ બોલતા નથી, તો આજે હું એક્સપ્લેનેશન આપું છું. એમાં મારા પરિણામ એ છે કે આ મને મારે જાતને સાચી પુરવાર કરવી છે, અથવા જે પ્રસંગે કોઈ પણ હોય એમાં હું સાચી પુરવાર થવા માંગુ છું, સામેના ઉપર ખોટી ઇમ્પ્રેશન ન પડે એટલા માટે એવું કરવા માંગુ છું. એ ભાઈ શ્રી એના માટે મારે મારી ભૂમિકા શું કરું? મહેન્દ્ર કુમારજી ને એમના હસબન્ડ ને ભાષાંતર પેલો આની જે વાત હતી, બહુ ખરાબ લાગેલું કે હિન્દીમાં પ્રવચન કેમ નથી આ ત્યાં મદ્રાસમાં. તો હું એમના ઘેર ગયેલી ત્યારે એ વાત થયેલી, એટલે જે સુનિતાબેન જે બોલ્યા ને કે પૂર્ણિમા એમ કહ્યું કે આ તમારો દોષ કહેવાય ને અહંકાર કહેવાય, તો પછી એમણે માની લીધું. એ રીતે જે સુનિતાબેન બોલ્યા ત્યારે બોલવાની નહીં, થોડીક જરાક મનમાં એવી ઈચ્છા થઈ ગઈ હતી કે ખરેખર હું એમ કહું કે ખરેખર મેં એમનું દુઃખ કરેલું. મેં એ વખતે એવી રીતે કર્યું હતું કે મેં મારા બે ત્રણ એવા પ્રસંગ આપની સાથેના બતાવેલા કે જ્યારે એવું થયું તો મને એવું લાગ્યું કે મારું અહમ ઘવાય છે ને છતાં હું બોલી નહીં, ને પછી પાછળથી એ મને મનમાં રહી ગયું, પછી અથવા તો એને કારણે બીજા મુમુક્ષુ માટે પણ મને મનમાં આવું શલ્ય રહી ગયું. તો એ જાતના મેં પ્રસંગો એમને એમના હસબન્ડને બતાવ્યા, એટલે મેં કીધું મને એમાં એવું લાગ્યું કે મારી આ ભૂલ હતી કે હું આને લીધે ન બોલી, મનમાં જે રીસ રાખવી અથવા તો જે કહેવાય કે અહંકાર કે સંકોચ કે જે પણ કહીએ અથવા નહીં બોલવાનો સંકોચ એ બધા પાછળ આવું છે, એમ કરીને મેં એમને એમના હસબન્ડને બતાવ્યું. એટલે પછી એમણે કહ્યું કે ના મને પણ એવું લાગે છે કે મારે પણ એવું અહંકાર હતો એટલે મેં ન કીધું મારી જાતે. તો આવું જે એક્સપ્લેનેશન આપવાની એક વિચાર મનમાં ઉઠ્યો હતો સવારે, લાંબો તો નહોતો ચાલે પણ જે થોડો ઉઠ્યો હતો એના બાબત કે આજે એક્સપ્લેનેશન આપવાની ઈચ્છા થઈ આવે એ દાબવી જોઈએ રોકવી જોઈએ. સુનિતાબેન તો ખબર જ હતી, એમની સામે જ બધી વાત થઈ હતી, પણ આપને કહેવાની ઈચ્છા થઈ હતી એ વખતે કે મેં આવી રીતે કર્યું હતું. તો એ પછી
મને તો કઈ આગળ પાછળ ખબર નહોતી, એટલે પછી મારે કોઈ ગણતરી મૂકવાનો કે કોઈ અભિપ્રાય બાંધવાનો કારણ નહોતો.
પણ મને જે આવું કહેવાની ઈચ્છા થઈ, એક્સપ્લેનેશન આપવાની ઈચ્છા થઈ, એમાં મારા પરિણામ ખોટા કહેવાય ને, એની જરૂર શું હતી મારે? એમ
કોઈ ખાસ એવું કોઈ મુખ્ય વાત હતી નહીં, ઇમ્પોર્ટન્ટ કોઈ વાત નહોતી કે જેનાથી કાંઈ નુકસાન કોઈને થાય. એક્સપ્લેનેશન ક્યાં આપવું જોઈએ કોઈને નુકસાન થતું હોય ત્યાં, મિસઅન્ડરસ્ટેન્ડિંગથી કોઈને જો નુકસાન થતું હોય તો આપણે ત્યાં એક્સપ્લેનેશન આપવું, બટ એવું કાંઈ ન હોય તો ઠીક છે, એની વાતની કોઈ ઇમ્પોર્ટન્સ તો હતી.
પણ નુકસાન થતું હોય ત્યાં જ ભાઈશ્રી જ્યારે હું એક્સપ્લેનેશન આપવા જાઉં ને તો મનમાં આ ભાવ પોષાઈ જાય છે કે હું મારી જાતને સાચી સાબિત કરું છું અથવા એવું.
હા એવું નહીં થવું,
અથવા હું મારી કુશળતા અથવા મારી આવડત બતાવવા માંગુ છું, એ ભાવનું પોષણ
એ પ્રકારની આપો
છો. એમાં ભાઈ જેવું થાય છે, એક્સપ્લેનેશન આપતી વખતે એવું નથી હોતું, પણ પાછળથી આ ભાવો ઉત્પન્ન થાય છે. તો એમાં ભાઈ પછી એ વખતે શું કરવું જોઈએ?
એટલે એવો દોષ ન થાય એના માટે આપણે વિચારવું જોઈએ કે ભાઈ આવું મને કેમ થાય છે, એટલે માન પોષવાનું કેમ થાય છે. એના માટે માન ન પોષતા હોય એવાનું વર્તન સામે રાખવું જોઈએ.
ભાઈ પોતાને સાચો સાબિત કરવાની જે વૃત્તિ થઈ એક્સપ્લેનેશન આપતી વખતે, એટલે સામેનાનું નુકસાન ન થાય ને, એ ફર્સ્ટ થોટ તો એ હોય છે, અને કામ એ એટલા માટે શરૂ થાય છે, પાછળથી આ બધું જોડાઈ જાય છે.
વિશેષ હોય એને સામે રાખો તો આપણે આપણી લઘુતા દેખાય આવે. જેમ કે ગણધરદેવ તો માન છે, છતાંય સર્વજ્ઞ દેવ પાસે પોતાની પામરતા જોવે છે, માન ચડવાનો સવાલ નથી. બાકી તો મુમુક્ષુને તો શું છે કે પૂર્ણતાનું લક્ષ્ય હોય તો કોઈ પણ મુમુક્ષુની દશા તો કાંઈ નથી એની પાસે, કે મોક્ષ માર્ગ હજી સમ્યક દર્શનની ચોથું ગુણ સ્થાન પણ હજી જઘન્ય દશા છે, મોક્ષ માર્ગની શરૂઆતની જઘન્ય દશા છે. મુમુક્ષુ દશા તો એની નીચેની છે, કઈ માન કરવાનો રહ્યું. એ વિશેષ ગુણવાન હોય એને સામે રાખો તો તરત ઢીલો પડી જાય. સહેલો ઉપાય છે, એટલે આત્મસિદ્ધિમાં એ રીત બતાવી છે મને કે માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય જાતા સદગુરુ ચરણમાં. સદગુરુ શબ્દ લીધો છે એની માનતાનો લીધો છે, પણ કોઈ પણ પોતાથી વિશેષ હોય એને પણ સામે રાખી શકો, ગમે તેને સામે રાખો તો તરત જ એ ઢીલું પડી જાય, અલ્પ પ્રયાસે જાય, તરત જ પોતાની લઘુતા દેખાઈ જશે. એવી રીતે ટાળવાનો છેલ્લો ઉપાય છે. પરલક્ષ એટલા માટે થાય છે કે પોતાનું કામ પોતે કરતા નથી, જો પોતાના કામે લાગી જાય તો બીજાની સામે જોવાનું ક્યાં જરૂર છે. જ્યારે પોતાના કામે ન લાગે એટલે પછી બીજાની પંચાયત કર્યા વગર જીવ રહી શકે જ નહીં, કેમ કે તો અનાદિની પરિસ્થિતિ ઊભી છે. હવે તો ઘણો સમય થઈ ગયો છે, ક્યાં સુધી આમ નામ ખેંચું, ગાંઠ મારી દેવી જોઈએ, મારે મારું કામ કરવું છે સિવાય મારે બીજું કંઈ ના જોઈએ, મારે મારું કામ કરવું છે સિવાય બીજું કંઈ ના જોઈએ. એક વખત એ વાત લીધી હતી, ધ્યાન નથી ગયું કે પરલક્ષ છે એ ત્યારે ઉત્પન્ન થયેલો દોષ છે કે જ્યારે સ્વલક્ષનો અભાવ છે. સ્વલક્ષના અભાવમાં નિજ પરમાત્માનો અનાદર છે. આમ ભગવાનના મંદિરમાં જઈને આપણે અનાદર નથી કરતા, પણ અહીંયા બેઠા બેઠા આપણે આપણા પરમાત્માનો બહુ સારી રીતે પરલક્ષ કરીને અનાદર કરીએ છીએ, એનું ભાન નથી હોતું, એ ગંભીરતા નથી આવતી, એટલે પછી પરલક્ષ એટલે જાણે કાંઈ નહીં, લાઈટ લીલી લઈએ, અંદર બહુ મોટો અપરાધ છે, અને એટલે જ એ દોષ સત્સંગને ખાઈ જાય છે. ઘણું નુકસાન કર્યું છે ને એ દોષ છુપાયો પણ બહુ છે,
બહુ છુપાયેલો છે. હવે જે કાઢવા જાગું તો
પેલા પણ તમે દોષ નિવેદન કરતા ત્યારે આ વાત ક્યાંય નહોતી આવતી, પછી મને એક બે વખત પકડાઈ ગયું ત્યારે મને એમ થયું કે આ વાત કેમ તમે કરતા નથી, આ તો મોટી વાત છે, એ વાત તો કરતા નથી, બીજી નાની મોટી નાની નાની વાત કરી દો છો એનો શું અર્થ છે. સિરિયસલી કામે લાગો તો ફાયદો થશે. જવાના છો આ મહિનાના એન્ડમાં, વાત થઈ હતી ને એટલે એમ કીધું કે મુકતા જજો, પછી વાત નથી થઈ કે રોકાવાના છો, એ વાત ચાલી નથી એટલે એના ઉપર. હે જવાની વાત તો થયેલી, એના ઉપરથી મેં કહેલું કે મુકતા જજો, બીજું કઈ કારણ નતું, ત્યાં પછી હું ડિસિશન આપી શકાય એવું. એટલું કચાશ કહેવાય, પોતાને મેળ આવવો જોઈએ.
પરથી એવું લાગ્યું કે આ કઈ બે એવી કઈ ઓલી નથી લાગતી, અમે મથરાવે થી બે એવું નથી આમ કે આમ ને ત્યાં ગલ્લા થયેલા, એટલે ફટ દઈને ચિંતા ના પરિણામ શરૂ થઈ ગયા કે હવે નહીં આવે નામ તેમ. ઈ ચિંતાના થયા એટલે આ તો સારું ખોટું થયું, ચિંતાના પરિણામ ચાલુ થઈ ગયા ખેંચાઈ છે પૈસા તરફ, એટલે એમ કીધું આ તો આપણને તરફ અધોગતિમાં લઈ જાય એવી આમ થતું ખ્યાલ ગયો મારો. હવે વાળવા કેવી રીતે, એટલે સમજણ ફેલ જતી હતી, સમજણ કરતો હતો કે આ તો સમજણ એવી પરિણામની સામે સમજણ ધરતો હતો કે ભાઈ આ તો થવાનું છે આમ કે ભાગ્યમાં એમ થશે ને એમ થવાનું છે આપણે શું કામ આમ, પણ એ નથી કોઈ ગાંઠતી ચિંતાના પરિણામ તોય ધારા આમ ખામા થતા હતા. આને કેવી રીતે મારે ખાડવા એ મારે સમજ છે, મેં કીધું આને તો મારે તોડવા છે. પછી મેં આપની યાદ આવી ગઈ, બધું આ સારી એની માટે ભાઈજી દરરોજ મને આજ્ઞા કરે છે કે પરિભ્રમણની ચિંતામાં અને મારી તો લેસન બાકી છે અને આ તો ફરદીન ચિંતા થઈ ગઈ. તો એક ખ્યાલ આવી મેં જુઓ આ ચિંતા થવી તો સહેજ છે, તો એ મેં કીધું કેમ ચિંતા નથી થતી અને આને હું કેમ આને મુખ્યતા આપું, એ જ્યારે ધર્યું ત્યારે એ પરિણામ ઠંડા પડ્યા. એટલે બંને પણ આમ થોડાક જે ફોર્સમાં હતા ઓછા છે, મારે તો પરિભ્રમણમાં ચિંતા આવવાનું એ મુખ્ય કામ છે, આ તો કાંઈ જરૂર નથી એ તો જે થાય, એટલે ત્યારે માને હું ઓછા કરી છું આપની આજ્ઞાને જ્યારે ધરીને મેં આપનું નામ લઈને ત્યારે મને કંઈક આમાં સફળતા ઓછી વધતી. મારે ચીજ કરવું છે ને આ બધું હું ઠાલું ઠાલું ક્યાં આ બધું બીજામાં લપતી જાઉં છું, એટલે જે છોડી દીધું પછી આપનું એવી રીતે થોડું ઘણું
કર્યું છે. એવી રીતે પકડાવે કે એક વાત ચાલી હતી કે આપણે કોકોલાના એમ કે પૈસા ડૂબે છે, પૈસા અટકી ગયા એમ, એ રીતે નિલેશ અમદાવાદ થી આવ્યા ને જયારે ત્યારે મેં એને વાત કરી, આપણા આવી રીતે પૈસા જે અટકી ગયા છે એ રીતે, મેં કીધું આપણે જે કઈ પૈસા લગાડેલા છે વ્યાજે, મેં કીધું એના કરતા દર વખતની ટેન્શન એના કરતા મેં કીધું બેંકમાં મૂકી દો માથા કૂતર નહીં, ભલે વ્યાજ થોડું ઓછું આવે એટલું જ ને, મેં કીધું એટલામાં આપણે ચલાવશું પણ દર વખતનું ટેન્શન નહીં. આધાર બુદ્ધિ ઘણી પડેલી છે, એટલે હું જે એમ લાગતી કે મને ઓછી થઈ છે એમ લાગતું કે ના આ બતાવે છે આ પરિણામ કે આધાર બુદ્ધિ હજી ઘણી બધી પડી છે અંદર.
ઉદય આવે ત્યારે ત્યારે ખબર પડે, ત્યાં સુધી ટેસ્ટ ન થાય પરિણામ.
અત્યારથી કોઈ કલ્પના કે ચિંતા કરીને કઈ ફાયદો નથી, અત્યારે કઈ આપણે કરવું નથી. જે હશે હું પાર્ટી પાસે જઈશ ત્યારે જોઈ લઈશું જે કરવાનું છે એ વખતે જોઈશું. અત્યારે કઈ આપણે પરિણામ એની પાસે લંબાવવા નથી. એ વખતે મેં એને એમ કીધેલું બધું બેંકમાં મૂકી જાય તો બધું કાંઈ ચાલે નથી, જરૂરી પછી હું પડી દઈશ મારે જે રીતે કરવું હશે એ પ્રમાણે કરી દઉં. એ મારા વિષય જે નથી ગમન કરું છું,
વિષય એનો નથી.
હાજી
પણ ચિંતા તો થઈ ગઈ.
હાજી
એમ કેવું થાય વિષય એનો નથી, એનું કાર્યક્ષેત્ર નથી.
હા
આપણો આ બધું મોડો પડી ગયો છે, ઉદય આવે ત્યારે ખબર પડે છે પરિણામ કેટલો ખેંચાઈ જાય છે.
ગઈકાલે હું ત્યાં બ્રોકર પાસે બી ગયો હતો ને ત્યારે બી એને એનું મોડું બી પડી ગયેલું હતું. બ્રોકરનું મોઢું પડી ગયું
હતું,
એ વાત ઢીલી ઢીલી કરતો હતો બધી, વાત ઢીલી ઢીલી કરતો હતો બધી, એટલે મને બી ખ્યાલ આવી ગયો કે મેટર કંઈક સિરિયસ છે આનો. એટલે પછી મેં કીધું અત્યારે હવે કદાચ જાય બી પૈસા આપણા તો મમતો મટાડવાનો પ્રસંગ છે એમ કરીને વાતને લીધેલી છે. અને એ પોતાપણો મટાડવાનો જ પ્રસંગ છે, ચિંતા કાર્યકારી નથી આપણે માટે. પરિવાર કરવાનું એની માટે 15 મિનિટ માં બધું અમે તો કઈ સર્ટિફિકેટ જ આપવાનું એમ કર્યું. તો યુવક માં પછી એમ ગમવા પણ રહ્યું, ફટાફટ પતી ગયું 15-20 મિનિટ માં નીકળી ગયા. 4,500 નું બિલ થાય એનું, એટલે એમ એનો રસ આવી ગયો એવી રીતે કે આનું પછી એમ કઈ કરવું જ ન પડ્યું એમ છે. એક પછી થાય છે ઘરે જઈને ત્યારે કંઈક ને કંઈ બોઈલર ને એવું જે કરવું પડે ને એના લીધે તો બોઈલર ને પ્રેશર ને બધું વધારે એટલે એમાં હિંસા તો થાય જ છે. એટલે એવું એક રહે છે કે ભાઈ આપણે ટેસ્ટ ન કરવું પડે તો સારું એમ, પણ ટેસ્ટ કર્યા વગર પૈસા લઈએ એ બરાબર નહીં. એ હિસાબે ટેસ્ટ કરવાનો થાય બને તેવું તો એની બદલે અહીંયા સામેથી જોડાઈ દીધું. એટલે એની એનું એટીટ્યુડ એવું હતું એમ કે આ રીતના બિલ તો આ રીતે જ બનાવવાનું જ નહીં એને કીધું ગઈ વખતની જેમ. એટલે પપ્પાએ કીધું હા, અને એમ બધું એ બતાવડે આ બધું જો આવી રીતે ફેરફાર કર્યો સમાજ બધું મેન્ટેનન્સ બધું કર્યું છે તો એ વાત એવી રીતે થઈ છે ને પછી તો ત્યાંથી નીકળતા નીકળતા એ હરખના પરિણામ થઈ ગયા હવે એને ત્યાંથી નીકળતા નહીં.
સુખ બુદ્ધિ પછી એમ પાસે અભિપ્રાય સુખ બુદ્ધિ નથી તપાસ આપણો અભિપ્રાય શું હતો એ પકડવાનો. એ પકડવાના પછી એની સામે હવે આપણે કયો પ્રયોગ કરીએ તો આ માટે ત્યાં સુધી એ વાત લંબાવી જોઈએ. માત્ર પરિણામનો ખ્યાલ આવે તો કામ નહીં થાય, એટલા માટે કે આમાં કોક કોક પરિણામનો જ ખ્યાલ આવવાનો છે. કેમકે અવલોકનના સ્ટેજે પહોંચ્યા નથી એટલે કોઈ સતત અવલોકન ચાલે નહીં. તો આવે તો કોક પરિણામનો ખ્યાલ આવશે, જે તીવ્ર હશે એ પરિણામનો ખ્યાલ આવશે, મંદ પરિણામનો ખ્યાલ નહીં આવે. ખ્યાલ આવ્યો એટલે આપણે કહીએ બતાવીએ કે ભાઈ આટલો ખ્યાલ આવ્યો, પરંતુ શું છે કે ઠીક છે એટલું આપણું લક્ષ ગયું પણ આપણા દોષ પ્રત્યે પણ એટલું પૂરતું નથી. દોષ ટાળવા માટે એટલું પૂરતું નથી. દોષ સમજવો, દોષ પાછળનો અભિપ્રાય સમજવો અને પછી એને ટાળવા માટે શું એનો ઉપાય, યથાર્થ ઉપાય શું છે એ સમજવા, પ્રયોગાત્મક ઉપાય શું છે એ સમજવા. એટલે સુધી જ્યાં સુધી આપણે ન જઈએ ત્યાં સુધી આપણા દોષ ટાળવાની કોઈ વ્યવસ્થિત પ્રક્રિયા ના થાય. એટલે ગમે ત્યારે હવે દોષ ત્યારે આપણે બતાવીએ ત્યારે આટલું હવે આપણે વર્કઆઉટ કરવું જોઈએ. આ વાત કઈ છે કે એટલો દોષ બતાવવાનો નથી, હું દોષ બતાવો છો ત્યારે પછી તમારો અભિપ્રાય સમજો છો કે નથી સમજતા, એટલે ઊંડાણમાં તમારા ભાવ જાય વિચારો જાય છે કે નહીં, સંશોધન થાય છે કે નહીં, એટલી અંતરખોદ ચાલે છે કે નહીં, પછી એને મટાડવા માટેનો પ્રયાસ શું કર્યો, ન કર્યો હોય તો શા માટે નથી કર્યો, સૂઝ ના આવી માટે ન કર્યો, ઉપાય સૂજવાની માટે ન કર્યો, કે ન કરવાનો પુરુષાર્થ ન ચાલ્યો માટે ન કર્યો, કે એમાં પણ કોઈ અભિપ્રાયનો દોષ રહી ગયો, બધું સમ આગળ ચાલો તો જ ખબર પડે, એની તો ખબર ન. એટલે એ રીતે અમે જોવાનું છે, બધાને એ લાગવું પડે છે. જેટલા આપણે નિવેદન કરીએ છીએ એ બધાને એટલું આ બધી વાત સમજ કરવાની રહીએ છીએ. અગાઉ પણ આપણે એ વાત ચર્ચામાં ચાલી છે,
બપોરે કે સત્સંગમાં એ પૂછે સવારથી અત્યાર સુધીમાં શું છે, તો એ વાત દિવસે યાદ આવે ને ત્યારે, એટલે મતલબ એમ થાય સત્સંગમાં પૂછે ત્યારે એમ થાય કે કેટલી દરકાર લે, ત્યારે ગિલ્ટી ફીલ થાય, વચ્ચે વચ્ચે ક્યારેક યાદે આવે એમ. પણ જાણે કેમ એની મીતાબેન કહેતો, મીતાબેન માટે થોડું આત્મકલ્યાણ કરવું, એટલે મારું અવલોકન કરતો હોઉં ને જે કાંઈ થતું હોય છે એની જેવું લાગે પછી. મેં કીધું હતું એમને કે એની જેવું થાય, આજે મને આવતીકાલે હું પૂછીશ એમ કીધું એને, તો આપણે આવતીકાલે પૂછવાના એટલા ટાઈમ માટે આપણે ચેકિંગ કર્યું હોય કંઈક, એટલે એમ જેવું ટેમ્પરરી થઈ જાય,
કંઈ ઉઘરાણી કરે છે માટે આપણે જવાબ દેવો પડશે એમ છે. એમ
ખોટી ખોટો
મારા હિત માટે હું કરું છું એમ આપું
બરાબર
પૂર્વ તૈયારી હોય તો ઘણો ફરક પડે, ઘણો ફરક હોવી જોઈએ તૈયારી, ક્યાં સુધી એમને ચલાવવાનું, કેટલા વર્ષ થઈ ગયા સત્સંગમાં આવતા ભૂમિકા અનુસાર જ સમાધાન, ભૂમિકા અનુસાર ન કરો તો એ પણ એક વિપર્યાસ છે, સમાધાન કરવાનો વિપર્યાસ છે, એ બહુ ઓછાને ખબર છે. પોતાની ભૂમિકાનું ભાન હોવું જોઈએ, એ ભૂમિકા અનુસાર સમાધાન કરવું જોઈએ. ઉપરની ભૂમિકાનું સમાધાન કરો તો એ સમાધાન ખોટું છે અને એનાથી મિથ્યા ક્ષમતા અને મિથ્યા શાંતિ વેદાશે અને મનમાર્ગે જવાશે. એવો એક પ્રસંગ બનેલો ગુરુદેવની ઉપસ્થિતિમાં, એ આપણા સાગરવાળા શેઠ છે ભગવાન દાસજી, એમણે વાત કરી, એ લોકો પોતાના ગામથી સાગરથી આવ્યા, રાત્રિ ચર્ચામાં એમણે વાત કરી કે મહારાજે મારા ગોડાઉન જલ ગયા, બીડી પત્તાનો ધંધો આગ લાગે તે ઘડીકમાં બધું ભગી જાય, બહુ મોટી રકમ નો માલ મળી ગયો હશે,
ધંધો પણ મોટા પ્રમાણમાં છે. નાની નુકસાની હોય તો એને દેખાય પણ નહીં, પણ હશે કઈ મોટું નુકસાન. પછી અમે સમાધાન કર્યું, ક્રમબદ્ધમાં જો ઉને વાળા થતા ઉગ્યા. તો અમકો શાંતિ હો ગઈ, આકુલતા નહીં હોય તો કે આપણે ઠીક સમાધાન કર્યા. ગુરુદેવ ના પાડી, તમારું સમાધાન બરાબર નથી. જુઓ એમાં તમે શું ભૂલ કરી શકે કે અમારા ગોડાઉન જલ ગયા. ગોડાઉનમાં તો પોતાપણું તમે એમને એમ રાખ્યું, પછી આ ક્રમબદ્ધની વાત સાંભળી છે એટલે એમાં સમાધાન કરી લીધું. પણ મારા પણ રાખ્યું એનું શું, એ પેલું મટાડવાનું છે, પછી ક્રમબદ્ધની વાત ઊભી થાય છે તમારા માટે. એ પહેલા નથી ઊભી થતી. એવી રીતે એક સમાધાનમાં પણ વિપર્યાસ ઊભા થાય છે, અને સમજ્યા વગર શાસ્ત્ર વાંચ્યું હોય કે પ્રવચન સાંભળ્યું હોય એટલે માણસ પોતાને ઠીક પડે સમાધાન કરી લે છે, એથી નુકસાન થાય છે. સુગાનીજી તો બહુ કડક ભાષામાં એ સમાધાનને બતાવ્યું છે કે ભૂંડ ને અઘુરી જેમ વિષ્ટા ખાવામાં સમાધાન માને છે, એવું આ સમાધાન છે. એવી રીતે બહુ કડક શબ્દોમાં એ પ્રકારના સમાધાનનો નિષેધ કર્યો છે. સમાધાન છે એ ગમે તેમ ન થાય, અને એથી શાંતિ આવે તો એ કૃત્રિમ શાંતિ આવે, ખોટો સંતોષ લેવાઈ જાય, અને એ જ નુકસાન છે મોટું. આવશે ને જો બધી જગ્યાએ તમે એને એ વિષય ઉપર ન આવતા હો અને છોડી દેતા હોય એ વિષયને, તો પરિભ્રમણની ચિંતા ઉભી જ નહીં થાય, વેદના આવશે જ નહીં. તો જે કામ કરવાનું છે એ કામે જ લાગવું રહ્યું, બીજો ઉપાય નથી. તરસ લાગ્યું હોય એમાં ભજીયા ગાંઠિયા ન ખવાય, એના જેવું છે. માનના પ્રકારમાં સદગુરુ નું અવલંબન અત્યારે લેવા જાવ તો આવશે નહીં, એવું શું આવશે નહીં આ ભૂમિકામાં. એટલે માન છે એ ચારિત્ર દોષ છે, ક્રોધ માન માયા અને લોભ ચારે પ્રકૃતિ ચારિત્રની છે. મોક્ષની ભૂમિકાની યોજના આ એટલા માટે છે કે અભિપ્રાયનો દોષ આપણે પહેલા ટાળીએ છીએ. અભિપ્રાયને શ્રદ્ધા સાથે સીધું કનેક્શન છે, એટલે આમ અભિપ્રાય જ્ઞાનની પર્યાય છે, પણ એનો સંબંધ શ્રદ્ધા સાથે કનેક્ટેડ છે. ને એટલા માટે શ્રદ્ધા બદલે બદલવી છે ચોથા ગુણ સ્થાને, સૌથી પહેલાં એ કામ કરવાનું છે. માટે એના એનું જે કારણ છે એ અભિપ્રાય છે, એ અભિપ્રાય આપણે બદલવા માટેની આખી યોજના છે. એટલે અત્યારે જે પ્રશ્નો આપણને ઉઠે નાના મોટા દોષના ચારિત્રજનક, માનનું શું કરવું, લોભ થાય તો શું કરવું, ફલણું થાય તો શું કરવું, એ એટલા મુખ્ય પ્રશ્નો નથી. એટલા માટે કહેવામાં આવે છે ભાઈ આ તમે લાઈનથી શરૂ કરો, તો ઓલા બધાને કંઈ ચિંતા એટલી અત્યારે કરવાની જરૂર નથી, અને કરો તો એ જવાના નથી. માનો કે તમને માન થઈ ગયું તો તમારે નથી કાઢવું, પણ તમે શું કરો, ક્યાંય જવાના નથી એમને. જ્યાં સુધી તમે પદ્ધતિસર કામ ન કરો ત્યાં સુધી દોષ જવાની પ્રક્રિયા શરૂ નથી થવાની સાયન્ટિફિકલી. ઉપર ચોટિયા પ્રયત્ન કરવાથી કોઈ ફાયદો નથી, ખોટો સંતોષ લેવાનો.
અભિપ્રાય ઉપર વધારે જોર આપવું પડે,
અભિપ્રાય ને રુચિ એ બે જોડાયેલા છે, બે તપાસ. રુચિનું કારણ પણ અભિપ્રાય છે, મૂળમાં અભિપ્રાય રહેલો.
વાહન ચલાવતી વખતે જે સાવધાની આવે છે, પછી ઈ બધી આમ અંદર ચિંતા હોય ને કે આમ થશે કે આમ થઈ જશે, ઈ રીતે લાગતું હતું પછી. એમાં મારા પ્રાણ પણાને કારણે કે આ ઘર મારું કે આ દેહ મારું એના કારણે ચાલતું એવું લાગતું હતું. પછી એમાં આ મને આ બધી ચિંતા પરિભ્રમણની ચિંતા નહીં આવવા દે એમ કરીને પછી મોડી પાડવાની ને
એમ પ્રેમ કરીને એ ચિંતા મોડી પાડી જવી દેવી,
પછી તો જ ઓલી ચિંતા આવે ને આમ મોડી પડે તો.
ઓલી આવશે તો આવે નહીં આવે એ બધા ભાવોમાં ભયંકર પરિભ્રમણ ભાસે તો ચિંતા આવે, નહીતર ન આવે. સાચે સરોવર
પછી તરત જ એમ વિચાર સાથે ચાલ્યા એમ કે આ રીતે તારું આ રીતે સમય જઈ રહ્યો છે, તને કેમ નથી દેખાતું, તને કેમ આ બધામાં હજી તારે જવું છે, હજી તારે પરિભ્રમણમાં જવું છે, એમ કરીને એકદમ સમુક્ર એ આમ કાઢવાની કોશિશ કરી એકદમ એ રીતે. પૂજા ને પ્રત્યે જે લાગણીના પરિણામ છે એના સામે જેમ જેમ આવે એમ જોયા એને જોઉં છું કે કેમ મને આમાં મારા પણ લાગે છે, કેમ મને આજે આના અને આમાં મારા પણ કેમ લાગી રહ્યું છે, મને હું મારા પરિણામ જે ચાલી રહ્યા છે એ આખા જુદા ચાલી રહ્યા, એના પરિણામ આખા જુદા ચાલી રહ્યા છે, પછી મને કેમ મારા મારું કેમ કરું છું, એને હું મારું કેમ કરું છું, હું મારો દેહ પડતા એને અમે છૂટા પડી જવાના છે તો છતાં તને કેમ એ તને નથી દેખાતું, અને તે ત્યાં કેમ તને નથી દેખાતી, એની બંનેની કેમ હજી તું મારા પણ એમાં કરી રહ્યો છે.
ફેર પડે છે
જી ભાઈ, એ વખતે તો તરત જ જે પ્રકારના દોષો ની પરંપરા સર્જાઈ હતી
એના વિશે આપણે ઉદાહરણ ટાઈમ થઈ ગયો તો પછી આપણે કેવી રીતે કાઢવા વિશે આપ
વાત કરી બે ત્રણ વખત તમારું ધ્યાન રાખો, તમે લાઈને ચડી જાઓ, વેદનાની લાઈને ચડી જાઓ, નહીંતર આ બધું ચાલ્યા જ કરશે. તો બે ત્રણ વખત કીધું હતું. પ્રયોજનની વાત છે, તમારા કામની વાત છે, અને કહીએ તો ચોંટી જવી જોઈએ. એના બદલે બે ત્રણ વખત કીધા પછી પણ ધ્યાન નથી ગયા, બે ત્રણ વખત રિપીટ કરેલી છે. એ એક જ છે, તમારા જે જૂની પદ્ધતિ છે એ પ્રમાણે પરિણમનની પરિસ્થિતિ ચાલે છે, રિપીટેડલી ચાલે છે. એ જ પ્રકાર બધા આજ ઉપાય છે, ઉપાયની વાત કરી હતી, બીજો ઉપાય નથી એ પણ વાત કરી હતી. તેના ઉપર અત્યંત ધ્યાન જવું જોઈએ. એના માટે તમે પૂછો છો કે મારે શું કરવું, એ પૂછવું રહી ગયું હતું. તો ઓલું કીધું હોય તો ક્યાંય ગયો, એના જેવું છે. પ્રયોજનની પકડ આવવી જોઈએ. થોડું બિનજરૂરી હતું, એટલું બધું લંબાવવું જરૂરી નહોતું. ટાઈમ લિમિટેડ હોય છે એટલે મુદ્દાની વાત સંક્ષેપમાં લઈ લેવી જોઈએ.
જે મારો જે હતું ને એટલે પહેલા એ હતું કે જો બોલવાની પેલી નથી ને કેપેસિટી, એટલે બોલી ન શકતી ને, એના કારણે થયું કે એ રીતે કરું. પણ પછી જે એમાં
અમુક જગ્યાએ જે વજન છે એને કારણે એવું થાય છે.
હા,
કોઈ પણ વાતનું મહત્વ હોય ને પછી એ વાતનું આવ્યા વગર ન રહીએ.
એ પાછી જે ખોચે છે મનમાં વાત,
આપણે અત્યારે ન વિચારવું જોઈએ.
પણ એમાં જે હું મારા દૂર જે રિયલાઈઝ કરું ને તો પછી એના ઉપર વધુ વજન જાય એવું થાય છે. એ બધું પછી મહત્વ ને એકત્વ માં જાય.
ખાસ તો એવું છે કે કોઈ કોઈની એવી પ્રકૃતિ હોય છે કે પોતાને જે ફીલ થતું હોય એનું વજન બહુ આપી દે. એટલે વાતમાં શું આવ્યા કરે, મને આમ લાગ્યું, મને આમ લાગ્યું, મને આમ લાગ્યું. વાસ્તવિકતા એમાં કઈ બહુ વજન દેવા જેવું હોતું નથી. પણ વજન ને હિસાબે પછી એ વાત લંબાઈ જાય.
પછી એનો અર્થ એમ છે ને કે જે પ્રયોજન નું છે એની પકડ નથી.
બહુ ભાગ જે મુમુક્ષુ નો વિકાસ નથી થતો એનું મુખ્ય કારણ જ એ છે કે પોતાને જે પ્રયોજનભૂત છે એ વાત ઉપર લક્ષ નથી જતો. અને અપ્રયોજનભૂત વાતો પર લક્ષ જાય છે, એમ બે એક સાથે જ બને છે. જ્યારે પ્રયોજનભૂત વાતો પર લક્ષ જાય તો અપ્રયોજનભૂત વાતો પર લક્ષ ન જાય. હવે હમણાં તારુબેને વાત કરી કે બોર્ડ વાંચવામાં ઉપયોગ ગયો, પછી તરત ખેંચી લીધું. હવે એ શું છે, ત્યાં અપ્રયોજનભૂત છે આમ કોઈ મોટો અપરાધ ન ગણાય એવું લાગે, કે એમાં શું બીજી બાજુ નુકસાન મોટું છે, અહીંયા આપણને જરાક લાગે છે, પણ ઉડીકોર બીજી બાજુ મોટું નુકસાન છે. કોઈ આપણા ખિસ્સાને નાનો કાપ મૂકે પણ પૈસા બધા પડી જાય, શું કામ? જરાક જ કાપ મૂક્યો છે પણ પૈસા જ બધા પડી ગયા, એનું શું? એના જેવું થાય. એટલે એવી રીતે આમાં જરાક દરકાર ઘણી હોય ને એનું જ કામ છે. પોતાના હિતની ખૂબ દરકાર હોય, ઘણી કાળજી હોય, બહુ સાવધાની હોય તો જ પ્રયોજન ઉપર પકડ રહીએ. પ્રયોજન ઉપર પકડ રહીએ તો જ મુમુક્ષુતાનો વિકાસ થાય, નહીતર વિકાસ ન થાય. એ સિદ્ધાંતિક વાત છે. એક તો શક્તિ ઓછી હોય, પાછળ પાણી હોય એમાં પાવડું ઢોળાઈ જાય એના જેવું થાય. એક તો હોય નહીં આપણી પાસે શક્તિ, અને એમાં એ શક્તિનો અપવ્યય થાય, દુર્વ્યય થાય, પછી કેવી રીતે કામ થવાનું?
તો ઉસ સમય પે પુરસાદ કરકે ઉસે તોડા, પુરસાદ કરકે તોડા ઉસે,
સમજમાં?
તો પહેલે તો વોકિંગ મેં આને કા ભાવી નહીં હુઆ, ફિર અંદર સે પરિમાણ કા ભય લગા કે અરે જરા જરા સી બાત મેં એસે મિસ કરેંગે તો વો તો યોગ્ય નહીં હૈ. તો પહેલે ઘર સે તો એસી સોચ કે નિકલે થે કે જિતના ચલા જાયેગા ઉતના ચલેંગે, જિતના ચલા જાયેગા ઉતના ચલેંગે. તો ચલતે ચલતે મેં ભી વહાં સે ધ્યાન હટા દિયા તો ફિર પતા હી નહીં ચલા, ફિર પૂરા હો ગયા. ઉસમે અપના મિસકોન્સેપ્ટ પકડ મેં આયા કે પહેલે સે હમે એસા અપ્લાય કર લેતે કે હમસે નહીં ચલા જાયેગા. તો ઉસ કારણ સે ભી દોષ હો જાતા હૈ. और दूसरा प्रयोजन की पकड़ की कमी दिखी कि हमें अपने प्रयोजन की अभी पकड़ की कमी है, इसलिए हमें बार 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 गुण करने का भाव आता है, हमें मुख्यता नहीं लगती है इतनी, क्यों नहीं लगती है?
સામાન્ય તોર સે તો સબકો એસા હી હોતા હૈ કે પ્રતિકૂળતા કોઈ નહીં ચાહતે, ઓર દૂસરો કી પ્રતિકૂળતા દેખકર ભી ચિડિયાઓં કી, પશુ પક્ષી કી પ્રતિકૂળતા દેખ કરકે લગતા હૈ કે અગર હમ નહીં સમજેંગે તો હમારી યહી હાલત હો જાયેગી. ઇસ તરહ સે નહીં લેકર કે યે સબ અજ્ઞાન કે કારણ હુઆ હૈ, ઓર હમારા અજ્ઞાન ચાલુ હૈ, ઇસલિયે હમે અજ્ઞાન મિટાના હૈ. ज्ञान का भय होना चाहिए। प्रतिकूलता तो प्रतिकूलता को तो अनुकूलता बना सकते हैं, अगर हम प्रतिकूलता के काल में भी परिणाम को संभाल लें, हमारे हित को संभाल लें, तो आत्मकल्याण में वो निमित्त हो जाएगी प्रतिकूलता। इसलिए प्रतिकूलता का इतना भय होना जरूरी नहीं है, अज्ञान का भय होना जरूरी है।
अज्ञान का भय कैसे?
आत्मज्ञान से भी वंचित है और हमारे अपना पर पदार्थ में पर भाव में अपनत्व बुद्धि है, अपनापन है, कर्तापना है, आधार बुद्धि है, सुख बुद्धि है, ये सब अज्ञान है और यही सभी आपत्ति का कारण है। और प्रतिकूलता में दुख भी अज्ञान के कारण से लगता है, ज्ञान से नहीं लगता है। मूल तो दुख का कारण अज्ञान है, प्रतिकूलता नहीं है। सही बात तो वो है।
मतलब हमको अज्ञान है इसलिए हम अपना बना करते हैं, उससे हमको दुख होता है।
हाँ, और वही सभी असभी आपत्ति का और दुख का कारण बनेगा, प्रतिकूलता नहीं बनेगी। अगर ज्ञान हो जाएगा तो प्रतिकूलता पूर्व कर्म से आएगी तो भी निर्जरा करेंगे तो प्रतिकूलता निर्जरा में निमित्त बनेगी। इसलिए प्रतिकूलता का डर नहीं होना चाहिए, अज्ञान का डर होना चाहिए। पत्र लिखा है।